રામ કથા ભગવત સત્સંગ છે એ કલયુગના પાપોને માટે તો દાવાનળ છે. થોને પાપના મોટા જંગલના જંગલ માણસના જીવનમાં ઉગી નીકળ્યા હોય છતાંય ને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. તો આ રામકથાની નું આટલું બધું સામર્થ્ય એને આગળ બતાવતા કહે છે કે રામચરિત રાકેશ કર સરિસ સુખદ સબકાવ. આ ભગવદ કથાના જેવો તો ચંદ્ર સુખદ સબકાવ. કોઈ પણ ભેદભાવ સિવાય સૌને માટે સુખ આપનાર સુખદ. કોઈ એમ ના જોયે કે આને આને ન આપવું, આને સુખ ન આપવું, આને દુઃખ આપવું. જે કોઈ ભગવત કથા અમૃત સાંભળે છે એ સૌના વિચારો અમર બને છે. કથા અમૃત છે અને કથાનું અમૃત જે પીવે એ સંસ્કારથી તો હંમેશ માટે અમર થઈ જાય. એનામાં સંસ્કારોની જરાય ખામી ઉણપ ન હોય. એના પોતાની અંદર રહેલી જે આત્મજાગૃતિ છે એ ક્યારેય સુસુપ્ત ન થઈ જાય, હંમેશા જાગૃત થઈ. એવા ભાવથી અહીંયા ગાડી કહ્યું કે રામચરિત રાકેશ ચંદ્રને, રામ કથાને રાકેશ ચંદ્ર કહ્યો. ચંદ્ર કેટલો સુંદર શોભે છે, કેટલી શીતળતા આપે છે. અને રાત્રિના સમય ઉનાળામાં અગાસીમાં સુઈ જાવ જોઈએ અને માથે ચંદ્ર હોય, કેવો આનંદ અનુભવાય છે ઠંડકનો. તો રામ કથા આવી શોભનીય છે, એટલી જ શીતળ છે, એટલી જ સુખદ છે. અને એટલા સબકાવ, દરેકને કોઈ ભેદ નહીં કે આ અમુક અમુક છે કે આ અહીનો છે કે અહીનો નથી, કઈ નહીં. દરેકને કોઈ પણ સાંપ્રદાયિક ધાર્મિક ભેદભાવ સિવાય ચંદ્ર સૌને સુખ આપનાર છે. એમ રામકથા પણ, ભગવદ્ કથા કે ભગવદ્ સત્સંગ કોઈ પણ જાતના ભેદભાવ સિવાય સર્વને એક સમાન સુખ આપે છે. રાકેશ કર અને એના જેવું સુખદ આ સમયમાં કોઈ નહીં મળે. બધાને સજ્જન કુમુદ ચકોર. સજ્જન માણસ હોય એના માટે તો ચંદ્ર ચકોરને જેમ ચંદ્ર ગમે. લોક ભલે દુઃખી હોય તો દુઃખે, પણ પોતાની દ્રષ્ટિ પોતાની ડોક ચંદ્રથી સહેજ પણ આગળ ના જવા દે. ભલે ડોક દુખી હોય તો દુખે. આપણે સુતા હઈએ અવળી કઈ કોઈ ખામીથી તો ડોક દુખી ડોક દુખવા માંડે. કે શું થયું, સ્પાઇરલ થઈ ગયું, દોડીએ પછી ડાક્ટર પાસે. પણ જો સુવામાં માથું એક સરખું ને સીધું હોય ને તો ક્યારેય એનો દુખાવો આવે જ નહીં. પણ બે ઓશિકા લઈને સુવાની આદત હોય એટલે દુખાવો આવે જ. એનો નિયમ છે કે આ ખભો અને માથું સૂતી વખતે પડખે એક સરખું રહે તો કશું ના, કોઈ દુખાવો ના થાય. નહીતર જો એનાથી સહેજ ઊંચા નીચું થયું તો સ્નાયુઓ ચોક્કસ એ ખેંચાવાના કે દબાવવાના, અને લીધે દુખાવો થવાનો. સુખદ સબકાવ. ભગવાનની કથા સૌને આનંદપ્રદ છે, સુખપ્રદ છે. જેમ ચકો ચંદ્ર એને એટલો પ્રિય લાગે, એટલો સુખદ લાગે કે બધું જ ભૂલી જાય કે મારી ડોક દુખશે કે વાંકી વળી જશે, કઈ નહીં. બેઠું હોય અને ચંદ્ર જેમ પશ્ચિમ દિશા તરફ જતો હોય એમ એની ડોક વળ્યા કરે, પણ પોતે સ્થિર બેઠું હોય, એની નજર એક હોય. ચંદ્ર અને ચકોર બંને એક થઈ જાય એમ રામ કથાની અંદર પણ ભક્તનું ચિત્ત, સાધકનું ચિત્ત એના મય થઈ જાય, એનાથી સેજ પણ ખસે નહીં. બારણું જે રીતે ગોઠ્યું હોય ચણિયારું, અને એની કોઠીમાં સેજ પણ આગુ પાછું થાય તો બારણું તમને મુશ્કેલીમાં મૂકી દે. પણ એક સ્થિર હોય તો બારણું સહજતાથી વસાઈ ને ખુલે. એમ ચકોર રૂપી ચિત્ત ભગવત કથામાં એક ધાર્યું સ્થિર રહે તો એને કોઈ પણ જાતની આંચ આવે નહીં. એકતા સ્થિરતા એમાં, એમાં એની ગતિ પણ ન બદલાય. તો એ રીતે સજ્જન કુમુદ, સજ્જન રૂપી કમળ, એના માટે ચંદ્ર ખીલાવવા વાળું છે. ચિત્ત પણ ચકોર જેવું બની જાય તો કમળને અને ચિત્તને ચકોરને આ બંને બધાનું હિત કરનાર છે. એ રામકથા વિશેષ હિત, વિશેષ બળદાવ, વિશેષ પ્રકારનું હિત થાય. હવે વિશેષ પ્રકારનું હિત કેવું હોય? વ્યવહાર અને લૌકિકની બાબતમાં કોઈકનું હિત થાય એવું કામ કરી આપીએ કે ચાલો ભાઈ એનું કામ કરી આપીએ, એનું ભલું થાય. પણ અહીંયા આગળ તો કહ્યું કે વિશેષ હિત, સામાન્ય હિત નહીં. વિશેષ હિત કેમ? કે જીવનની અંદરના અનેક પાપો, ખોટા વિચારો, વિકૃતિઓ અને વાસનાઓ આ રામકથાના ચંદ્રથી દૂર થઈ જવાની. ચંદ્રના પ્રકાશથી અંધકાર તો દૂર થવાનો જ છે. એટલે કે વિશેષ હિત, એનું પરમ કલ્યાણ થાય. ભગવત કથાથી સાધકનું પરમ કલ્યાણ થાય અને બળ લાહુ, ઘણો બધો લાભ થાય. કોઈ પણ વ્યક્તિને કંઈક સામાન્ય વસ્તુ પ્રાપ્ત થાય તો તરત એને આનંદ થશે, મને લાભ થયો, કે પછી મોટો લાભ થયો, ઘણો લાભ થયો, બળ લાભ. એ જે ભગવદ્ કથાને કે ભગવદ્ દર્શનને માટે કહેવાય કે મોટો લાભ થયો દર્શન કરતા દિલની દ્વિધા. દિલ આપણા અંતઃકરણની દ્વિધાઓ સહજ રીતે દૂર થઈ જાય દર્શનથી કે શ્રવણથી. શ્રવણ પણ એક નિષ્ઠાથી, એકાગ્રતાથી કરો. દર્શન કરો, સ્મરણ કરો ત્યારે પણ એક ચિત્તથી કરો. અહીંયા આપણે બેઠા હઈએ અને ચિત્ત ક્યાં ભમતું હોય એ સ્મરણ નથી, એ ભક્તિ પણ નથી, દર્શન પણ નથી. ઘણી વાર કહે ને કથાકારો કે દર્શન કરતા હોય પણ મન બાર બુટ ચંપલમાં હોય, શું થશે? એ દર્શન નહીં થાય. જે થવાનું હોય તે થાય. મારી એકાગ્રતા દર્શનમાં, ભગવાનના વિગ્રહમાં સ્થિર રહેવી જોઈએ, તો જ વિશેષ બળ લાભ. એના માટે કહ્યું હિત વિશેષ. હિત અને લાભ દરેક વ્યક્તિ ઈચ્છતો હોય, દરેકને મળે એનો આનંદ અને સંતોષ પણ હોય. એમ ભગવદ્ કથામાંથી પણ આનંદ અને સંતોષ, લાભ અને હિત જેટલું વધારે મળે એટલો આનંદ આવવાનો જ છે. દર્શનમાં ભીડ ના હોય અને સન્મુખમાં ઉભા રહીએ, હાશ આજે બહુ સરસ દર્શન થયા, નિરાંતના દર્શન થયા, અને એમ લાગે કે ભગવાન ઠાકોરજી જય મહારાજ વાતો કરતા હોય, હસતા હોય. આપણી પ્રસન્નતામાં જય મહારાજને પણ પ્રસન્નતા દેખાય. એ રીતે હિત વિશેષ, લાભ વિશેષ આ રીતે સ્મરણમાં અને શ્રવણની અંદર મળતા હોય છે. તુલસીજી આ માનસનું મહાત્મ્ય કહી રહ્યા છે, અને ખૂબ જ ઉડાણથી, ચીવટથી, ઝીણી ઝીણી બાબતમાંથી પણ એ શોધી લાવે છે. જો અહીંયા આવો લાભ થાય છે ને, એના કરતા વિશેષ લાભ ભગવત સત્સંગમાં કથામાંથી તમને મળશે જ, આવું દ્રઢ કરાવી રહ્યા છે. કેટલી બધી વાતો આપણી સાથે કરે છે, આટલે બધે આવે આટલા દિવસો સુધી, પણ રામકથામાં કયું સામર્થ્ય છે એનું જ દર્શન કરાવે છે. રામકથાનું દર્શન તો કરાવતા હજુ વાર લાગશે, પણ રામકથા વડે થતા લાભ છે એ બધા લાભ આપણને બતાવતા જાય છે. ભરદ્વાજીને શું લાભ થયો, કાગભૂષુંડીને એને ગરુડજીને શું લાભ થયો, પાર્વતીજીને શું લાભ થયો, યાજ્ઞવલ્ક ભરદ્વાજીને શું લાભ, આ બધી બાબતો આપણને આવા મોટા દિવ્ય આત્મચેતનાઓને આટલો સરસ લાભ થયો છે તો આપણને કેમ ન થાય. એટલે ભગવત કથાનું મહાત્મ્ય આપણને સૌથી પહેલા દ્રઢ કરાવે છે, આ પાયો છે. અને જ્યાં સૌથી કંઈ પણ જઈએ ને, કોઈ પણ યાત્રાએ જવાનું હોય તો ઘેર બેઠા પહેલું મહાત્મ્ય આપણને ખબર પડી જાય, ના ના આ તો જવું જ જોઈએ યાત્રા કરવા, દર્શન કરવા, ના જ ચાલે. એકવાર તો એકવાર નહીં પાંચ વાર યાત્રા થવી જ જોઈએ, કેમ કે આટલું બધું મહાત્મ્ય છે, ચાલો જઈએ આપણું કામ પડશે. એ એક જાતની દ્રઢતા કરાવવા માટે ભગવત કથામાં સત્સંગની અંદર તુલસીજીએ આ બધું જ અહીંયા પાયામાં મૂક્યું છે.